તારીખ 16/6/1994 શ્રી સમયસર કલશ ટીકા શ્લોક નંબર 138 અને 139 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 69
સમયસર કલશ ટીકા નિર્જરાધિકારનો છઠ્ઠો શ્લોક અને અનુક્રમમાં 138માં આ કળશમાં આચાર્ય દેવ અજ્ઞાની પ્રાણીને સંબોધન કરે છે કે તમે ચેતના માત્ર ચૈતન્ય ધાતુ એ તમારું સ્વરૂપ છે, એ તમારું પદ છે, દેહ પદમાં જીવ પદ મનાય છે, એ ભ્રાંતિ છે, પરિભ્રમણનું કારણ છે. શ્લોક છે, આ સંસારાત પ્રતિપદમી રાગીણો નિત્યમત્તા સુપ્તાયસ્મિન અપદમ પદમ તદ્વિબુદ્ધિરંત અંધાઃ એતિતો પદમિદમિદમ યત્ર ચૈતન્ય ધાતુ શુદ્ધ શુદ્ધ સ્વરસ ભરતઃ સ્થાયી ભાવત્યમેતિ. અર્થ, વો અંધા, હે અંધ જીવો, એમ કેવું છે? વો એટલે સંબોધન વચન છે. હે, સંસ્કૃતમાં એને ભો કહેવાય છે, હિન્દી ગુજરાતીમાં આપણે એને હે કહીએ છીએ. એ સંબોધન વચન છે, સંબોધન માટેનો શબ્દ છે. અંધ એટલે અહીંયા આંખથી આંધળા છે એની વાત નથી, શુદ્ધ સ્વરૂપના અનુભવથી શૂન્ય છે જેટલા જેટલો જીવરાશિ. પોતાના સ્વરૂપને નહીં જાણતો, નહીં દેખતો એવો જીવ સમૂહ, એ બધાને અહીંયા અંધ કહેવામાં આવ્યા છે. ઘટપટ આદિ જાણતો તેથી તેને માન, આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહે ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, જાણનારને જાણને જાણને એ કેવું અજ્ઞાન. એ કહેવા કેવું અજ્ઞાન કે જાણનારને જાણતો નથી. એટલે શુદ્ધ સ્વરૂપના અનુભવથી શૂન્ય છે, જાણકારીથી શૂન્ય છે નથી લીધું, અનુભવથી જે શૂન્ય છે એટલા જેટલો જીવરાશિ જીવ સમૂહ છે. રાશિ એટલે સંખ્યા. તે કર્મના ઉદયથી છે જે ચાર ગતિરૂપ પર્યાય, દેવ મનુષ્ય જે કાંઈ અત્યારે મનુષ્ય પર્યાય છે તો મનુષ્ય લેવી. કર્મના ઉદયથી છે જે ચાર ગતિમાંથી કોઈ એક ગતિરૂપ પર્યાય હોય છે કર્મથી, તથા રાગાદી અશુદ્ધ પરિણામ એ પણ કર્મના ઉદયમાં જોડાઈને થયા છે, તથા ઇન્દ્રિય વિષય જનિત સુખ દુઃખ બહારના સંયોગોથી અનુકૂળ પ્રતિકૂળ કલ્પના કરીને જે સુખની કલ્પનામાં સુખનો અનુભવ માને છે, દુઃખની કલ્પનામાં દુઃખ ભોગવે છે, ઇત્યાદિ અનેક છે. તે જેટલું કાંઈ છે તે તત્નો અર્થ આટલો કર્યો. તત અપદમ અપદમ એમ લેવું છે. તે એટલે શું કે ચાર ગતિની પર્યાયમાંથી કોઈ પણ એક પર્યાય હો, અનુકૂળતા પ્રતિકૂળતામાં કોઈ પણ પ્રસંગ હો, કે રાગાદી કોઈ પણ પ્રકારના વિભાવ પરિણામનો અનુભવ હો, એ કોઈ જીવનું સ્વરૂપ નથી, જીવનું પદ નથી, એ પોતે નથી. જેટલું કાંઈ છે તે કર્મ સંયોગની ઉપાધિ છે, એ બધું છે તે કર્મ સંયોગની ઉપાધિ છે. ક્યારે? પોતે જોડાય ત્યારે, ઉપાધિ ગ્રહણ કરે ત્યારે. નહીતર ખરેખર જીવને કાંઈ લેવા દેવા નથી, કેમ કે એના સ્વરૂપને એથી લાભે નથી અને એથી નુકસાન પણ નથી. પણ લાભ નુકસાનની કલ્પનાથી ઉપાધિ, લાભ માને તો પણ ઉપાધિ છે, નુકસાન માને તો પણ ઉપાધિ છે. માન્યતા ખોટી છે ને, હું ફલાણો માણસ છું અને મારી કલ્પના પ્રમાણે આ બધું થવું જોઈએ, એ પ્રમાણે થતું નથી, એટલે દુઃખ થયા વગર રહેતું નથી. કોઈ કોઈ દિવસ કોઈ જીવના પરિણામ અનુસાર બહારમાં બધું થયા કરે એવું કદી બન્યું નથી, બનવાનું પણ નથી. ચક્રવર્તી હોય તો પણ એની કલ્પના પ્રમાણે બધા પરિણમતા નથી, એટલે એમાં કોઈની પરદ્રવ્યમાં સત્તા ચાલે છે એ વસ્તુના સ્વરૂપમાં નથી, કે પરદ્રવ્યમાં કોઈની સત્તા ચાલે. જાણપણું તો શાસ્ત્ર વાંચીને કે સાંભળીને કોઈ જીવ કરી લે છે, તો પણ પોતાના સ્વરૂપનો અનુભવ નથી, તે શુદ્ધ સ્વરૂપથી ના અનુભવથી શૂન્ય છે તો એ અંધ છે, પોતાના સ્વરૂપની વિષયમાં એ અંધ છે. કેમ કે જાણપણું છે એનો આધાર શું? આપણે વિચારીએ કે જાણપણાનો આધાર શું, કે શબ્દો તો પુદ્ગળાત્મક છે શબ્દો તો, અથવા રાગથી જ, રાગની મુખ્યતામાં રહીને, રાગની એકત્વ ભાવમાં રહીને, રાગને સ્વરૂપે અનુભવીને જાણ્યું, ત્યાં સુધી પણ એનો આધાર રાગ છે. રાગના આધારે જાણ્યું, શબ્દના આધારે જાણ્યું, ત્યાં સુધી અંધ લીધો. સ્વરૂપના આધારે જાણ્યું, એટલે અનુભવ પ્રધાન વાત લેવી છે. શાસ્ત્ર અધ્યાત્મ પ્રધાન છે એટલે અનુભવ પ્રધાન વાત કરે છે, જાણવાના પ્રધાનતાથી વાત નથી કરતા. ચૈતન્યનો આધાર છે અને જડનો ને રાગનો આધાર તો અનાદિથી છે જીવ. યથાર્થ જાણવામાં અનુભવ ન પણ હોય, મુમુક્ષુની ભૂમિકામાં અનુભવ નથી,
પણ લક્ષ્ય બરાબર હોય તો યથાર્થતા આવે. લક્ષ્ય સાચું હોય તો યથાર્થતા આવે, પણ અનુભવ હજી ન પણ થયો હોય. ત્યારે અનુભવ વાળાને તો લક્ષ્ય પૂર્વક જ અનુભવ થાય છે, એટલે અનુભવી જીવનું જ્ઞાન તો જાણવું તો બધું યથાર્થ છે. મુમુક્ષુનું જાણવું ક્યારે યથાર્થ છે? કે લક્ષ્ય યથાર્થ હોય ત્યારે, નહીતર નથી એમ લેવું. શું કહ્યું? કે એ બધું કર્મનો ઉદય માં પોતાપણું જેટલું કર્યું એટલી કર્મ સંયોગની ઉપાધિ વારી ગ્રહણ કરી, એવું બે વાર કહેતા સર્વથા જીવનું સ્વરૂપ નથી એમ અવશ્ય જાણો. વિબુદ્ધમ એમ અવશ્ય જાણો, અપદમ અપદમ એમ બે વખત કહ્યું ને, તો બે વખત કહ્યું એટલે કે સર્વથા એ જીવનું સ્વરૂપ નથી. મનુષ્યપણું કથંચિત જીવનું સ્વરૂપ છે કે નહીં? રાગાદી ભાવ કથંચિત જીવનું સ્વરૂપ છે કે નહીં? પછી અનુકૂળતા પ્રતિકૂળતા તો જીવનું સ્વરૂપ છે જ નહીં, એ તો કલ્પિત ભાવ છે. એમ અવશ્ય જાણો. હવે કે છે કેવી છે માયાજાળ, આ જગતની માયાજાળ કેવી છે? શું ખોટું છે એને સાચું માનીને વળગી પડે છે. આ મારા ફલાણા ફલાણા, એ વાત ખોટી છે, માયાજાળ છે એમ કે છે. શું
માયાજાળ?
શરીર મારું તો શરીર ની માયા, કુટુંબ મારું તો કુટુંબ ની માયા. એ માયા જાળ કેવી છે એમ કે છે કે યસ્મિન અમી રાગે રહો આ સંસારાત સુપ્તાહ. અસ્મિન એટલે જેમાં, આમાં, આમાં અથવા જેમાં કર્મના ઉદય જનિત અશુદ્ધ પર્યાયમાં. આમાં એટલે શેમાં? કે કર્મના ઉદય જનિત અશુદ્ધ પર્યાયમાં, એટલે રાગ દ્વેષ મોહ આદિ વિભાવ ભાવમાં. પ્રત્યક્ષપણે વિદ્યમાન છે જે પર્યાય માત્રમાં રાગ કરનારા જીવ. અમી એટલે પ્રત્યક્ષ, આ અમી એટલે આ, અમી રાગીણ આ રાગી જીવો એમ કેવું છે. આ એટલે પ્રત્યક્ષ. શું? પ્રત્યક્ષપણે વિદ્યમાન છે જે પર્યાય માત્રમાં રાગ કરનારા જીવો. એક વિભાવ વિકારી પર્યાયમાં આખે આખો પોતાને અનુભવ કરનાર એને અહીંયા રાગી જીવ કહેવામાં આવ્યો છે. એ રાગ થી ભિન્ન પોતાનો અનુભવ જ્ઞાનમય પણ કરનાર જીવ નથી. અહીંયા એવા જીવ લીધા છે. પ્રત્યક્ષપણે વિદ્યમાન છે જે પર્યાય માત્રમાં રાગ કરનાર જીવ, તેઓ અનાદિ કાળથી સુતા છે આ સંસારાત સુપ્તાહ. અર્થાત અનાદિ કાળથી તે રૂપ પોતાને અનુભવે છે, ઉદયમાં સુતા છે. હું આત્મા છું એવી જાગૃતિ નથી માટે સુતા છે. સુતા છે એનો અર્થ શું? કે હું આત્મા છું, જીવ છું એવી જાગૃતિ નથી. હું ફલાણો તન્મય ઉદયમાં ચકચૂર ફલાણો ફલાણો એટલે એવો જ બસ. અનાદિથી અનાદિકાળથી તેઓ સુતા છે. અર્થાત અનાદિકાળથી તે રૂપ પોતાને અનુભવે છે. જે પર્યાય ઉપજે ઉત્પન્ન થાય તે પર્યાય પોતાને અનુભવે છે. તેનો ભાવાર્થ આમ છે કે અનાદિકાળથી આવા સ્વાદને સર્વ મિથ્યા દ્રષ્ટિ જીવો આસ્વાદે છે કે હું દેવ છું, હું મનુષ્ય છું, હું સુખી છું, દુઃખી છું. આમ પર્યાય માત્રને પોતા રૂપ અનુભવે છે. એ એટલો પર્યાય જેટલો ને જેવડો જ હું છું. સુખી દુઃખી ઉદય આવ્યો તો કોઈ કોઈ ઉદયમાં સુખની કલ્પના, કોઈ ઉદયમાં દુઃખની કલ્પના. પાયામાં શું? કે હું ફલાણો છું, હું ફલાણો મનુષ્ય છું, ફલાણો માણસ છું. આ એટલી માન્યતા સજ્જડ છે કે એને આધારે સર્વ ઉદયમાં સુખ દુઃખની કલ્પના કરીને કેવળ દુઃખી થાય છે. સુખની કલ્પનામાં સુખી નથી થતો. જ્યાં સુખની કલ્પના કરે છે ત્યાં પણ પરમાર્થ છે, તો એ જીવ દુઃખી છે અને દુઃખી થાય છે. આમ પર્યાય માત્રને પોતારૂપ અનુભવે છે. તેથી સર્વ જીવરાશિ જીવું અનુભવે છે તે બધું જૂઠું છે. જીવનું તો એવું સ્વરૂપ નથી, એ અનુભવ જૂઠો છે. હું ફલાણો ફલાણો એ અનુભવ એનો જૂઠો છે, અથવા એવો અનુભવ એને દુઃખદાયક થઈ પડે છે. વાસ્તવિકતા એ જોવામાં આવે તો પોતે જીવના સ્વરૂપે એવો છે નહીં. હું ફલાણો માણસ, જીવનું સ્વરૂપ એવું નથી. એવું જીવનું સ્વરૂપ નથી. એ જીવું અનુભવે છે તે બધું જૂઠું છે. જેમ સ્વપ્નની સુખડીથી પેટ ભરાય નહીં. એક ભૂખ્યો દરિદ્રી માણસ, ભિખારી માણસ સુખડી ખાવાને વિચારોમાં ભૂખ્યો ભૂખ્યો સૂઈ ગયો. શું? અને સ્વપ્ન આવ્યું એને કે મને બહુ ભૂખ લાગી હતી, એમાં મને ગરમા ગરમ સુખડી ખાવા મળી.
સુખડી તમારે બનાવે છે, તમારે ત્યાં નથી બનતી સુખડી, એનું નામ સુખડી પાડ્યું છે, સુખ આપે તે સુખડી સાધારણ માણસ પણ બનાવી શકે. ગોળ, ઘી અને લોટ, ત્રણ ચીજ હોય. શું? ઘઉંના લોટમાં પેલા ગોળ ને ઘીમાં પકાવી નાખે થોડું, પછી ઘઉંનો લોટ નાખી દેતા હશે. હવે સુખડી કરે કહેવાય, એનું નામ સુખડી, કે ગરીબ માણસને સુખ આપે મીઠાઈ, અને ગરીબ માણસની પણ મીઠાઈ ગોળ નહીં હો, એટલી પેટ ભરીને સુખડી ખાધી. સપનામાં જાગ્યો ત્યારે ડબલ ભૂખ લાગેલી હતી. કેટલી? એક તો ભીખો સુઈ ગયો હતો ને એમાં કલાક બે કલાક ઊંઘ આવી ગઈ, એટલે ભૂખ વધી. સપનાની સુખડીથી જેમ ભૂખ ભાંગે ને એમ સંસારના કોઈ પણ સંયોગોથી જીવને તૃપ્તિ થાય નહીં. ગમે એટલા અનુકૂળ સંયોગો મેં ભોગ્યા એમ માને, પણ જીવના સ્વરૂપમાં એક પરમાણુનો પ્રવેશ થતો નથી. જે ચૈતન્ય પિંડ એવો આત્મા છે, એના ચૈતન્યના પ્રદેશમાં એક પરમાણુનો પણ પ્રવેશ, અરે સ્પર્શ પણ નથી. પ્રવેશ તો ક્યાંથી હોય? સ્પર્શ પણ નથી. તો જીવ ક્યાંથી તૃપ્ત પામે? એની તૃપ્તિ પામે કે મને આટલું મળ્યું. આ પરિગ્રહમાં શું છે? મને આટલું મળ્યું, મારી પાસે આટલું છે. જીવ પાસે છે કે જીવથી બહાર છે? જીવથી બહાર છે. મોટા ભાગના માણસો શું કરે છે? આખી જિંદગી મજૂરી કરી 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 કરીને પૈસા કમાઈને પૈસા ભેગા કરે, ત્યાં જવાનો ટાઈમ ઓછી ને તો આવે, વગર નોટિસે ઉપડે. કોઈને નોટિસ આવે માનગી નહીં, કોઈને તો નોટિસ આવતી નથી. એમ ને એમ તો તને મળ્યું તું ને આટલું બધું, રાજી થઈ ગયો તને મળ્યું ત્યારે? તો મળ્યું તું શું મળ્યું? તો એ કઈ ખાલી ખમ છે, જીવ તો એનાથી ખાલી છે, શૂન્ય છે. કે છે કે એવો બધો અનુભવ તો જુઠ્ઠો છે, શું એનામાં કાંઈ આવ્યું નથી, અને દુઃખી થયો ત્યારે એનામાંથી કાંઈ ગયું નથી. મારું ચાલ્યું ગયું કે તારામાંથી કાંઈ જાતું નથી. જીવનું તો સ્વરૂપ નથી. કેવા કેવા છે સર્વ જીવ રાશિ, એ બધા જીવો કેવા છે આવો અનુભવ કરનારા? કે પ્રતિપદમ નિત્યમત્તા, જેવો પર્યાય ધારણ કર્યો, પ્રતિ જે જ્યારે જ્યારે જેવો જેવો પર્યાય ધારણ કર્યો તે જ રૂપે એવો મતવાળો થયો. ત્યારે એવો મતવાળો થયો, એમાં એવો એને મદ ચડ્યો કે હું શરીર શક્તિ સારી તો કે હું તંદુરસ્ત, એમાં મદ ચડ્યો. સંયોગ સારા થયા તો કે હું આટલા સંયોગો વાળો, આટલા પૈસા વાળો, આટલા પરિગ્રહ વાળો, મતવાળો થઈ જાય. જેમ દારૂ ચડે એમ એને દારૂ ચડે છે. એવો મતવાળો થયો કે કોઈ કાળે કોઈ ઉપાય કરતા મતવાળા પણ ઉતરતું નથી. ગુરુ કઈ કઈને થાકી ગયા, તું નથી, તું એવો નથી, તું એવો નથી, તારું કાંઈ નથી, તારું કાંઈ નથી, પણ એનો મત ઉતરતો નથી. કેમ માન્યું જાય? શું? એક ઘરમાં કુટુંબીઓ ભેગા થાય છે, એમાં કોઈ મારા નથી, માન્યું કેમ જાય? હે, કેવી રીતે માન્યું જાય? જીવનું સ્વરૂપ અનુભવમાં આવે તો માન્યું જાય, નહીતર એ મત એનો ઉતરતો નથી, કોઈ રીતે છૂટી શકતો નથી. એવો મતવાળો થયો કે કોઈ કાળે કોઈ ઉપાય કરતા મતવાળા પણ ઉતરતું નથી. અન્ય ઉપાય, અન્યથા ઉપાય કરતા તેવા જીવને અહીંયા શ્રી ગુરુ
શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જેવું છે તેવું દેખાડે છે, એવા ભૂલા પડેલા જીવને શ્રી ગુરુ નિષ્કારણ કરુણાથી એનું મૂળ સ્વરૂપ દેખાડે છે. જો ભાઈ, આ એક તારા સ્વરૂપનું જ્ઞાન કર તો તારા બધા દુઃખ જાય, નહીતર જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ અનંત. આત્મસિદ્ધિની પહેલી કડી, જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ અનંત, સમજાય હું તે પદનમુ શ્રી સદગુરુ ભગવંત. કેવી રચના સરસ છે! હા, જે સ્વરૂપ સમજ્યા વિના એ કડી લીધી છે, બરાબર. મહાન રચના કરી છે, પરમાગમો નો નિચોડ છે એ બધો. શું એક એક ગાથામાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જેવું છે તેવું દેખાડે છે કે એ તો પર્યાય માત્ર ઉધાર્યો છે પોતાને એવા માર્ગે ન જાઓ ન જાઓ. બે વખત કહે છે એ તે પર્યાય માત્ર પણ અવધારણ કર્યું છે એ છોડી દે. પર્યાય ક્ષણિક છે, નાશવાન છે, તું અવિનાશી અજર અમર છો. પર્યાય માત્ર પણ તું તને અવધારીને કેવળ દુઃખી થઈશ, બીજું કઈ થશે નહીં. પર્યાય માત્ર અવધાર્યો છે એટલે વર્તમાન અવસ્થા પૂરતો જ પોતાને જાણ્યો છે, અનુભવ્યો છે. એ માર્ગ એટલે એ ઉપાય, એ માર્ગ એટલે માર્ગ એટલે અહીંયા ઉપાય. એ ઉપાય સુખનો નથી, એ ઉપાય દુઃખનો હોવાથી એ ઉપાય છોડો છોડો. તમે એ ઉપાય છોડી દો એ ખોટો ઉપાય છે, દુઃખી થઈ જશો, બહુ દુઃખી થઈ જશો. શું હું ફલાણો ને આ મારા ફલાણા ફલાણા, એ ઘણો દુઃખી થવાનો ઉપાય છે, બહુ જ દુઃખી થવાનો ઉપાય છે. શું એક હું શું કહેતા, મને આના પ્રત્યે બહુ રાગ છે. એક મારા બેન હતા, એક મારા ધણી ને એક મારો દીકરો, એટલો બધો મને રાગ છે, એટલો બધો રાગ છે. 24 કલાક એનું જ લક્ષ્ય રહે છે. ઠીક, શું કરવું? કે દુઃખી થઈ જશો, શું થશે? દુઃખી બહુ થઈ જશો. કેમ? કે તમારી ઈચ્છા પ્રમાણે એ બે જીવોનું પરિણમન થવાનું નથી, અને તમે એમ માનશો કે મારી ઈચ્છા પ્રમાણે કેમ ન થાય, હું ઈચ્છું પ્રમાણે થવું જોઈએ. કેમ કે મારો એના ઉપર હક ને અધિકાર છે. એ દુઃખી થયો, કેવળ દુઃખી થઈ જવાનો. એ માર્ગે ન જાઓ ન જાઓ, કેમ કે તે તારો માર્ગ નથી, નથી એ ઉપાય, નથી નથી ને નથી. આ માર્ગ ઉપર આવો, શું આ ઉપાય ઉપર આવો. અરે આવો આવો, આ બાજુ આવો, એ બાજુ છોડીને આ બાજુ પડખું ફેરવી નાખો, રસ્તો બદલી નાખો, એમ કે છે. કેમ કે ઇદમ પદમ ઇદમ પદમ, તારો માર્ગ અહીં છે, અહીં છે, આ બાજુ માર્ગ છે. સ્વરૂપ ભણી વળ, સ્વરૂપ ભણી વળ, સ્વરૂપ બાજુ વળી જતો. કર્મના ઉદય બાજુ વળીને એકલો દુઃખી થઈ રહ્યો છો, હવે એ બાજુ છોડીને સ્વરૂપ બાજુ વળી જા. શ્રી ગુરુ એમ કહે છે કે મારે કઈ દેવાનું નથી, ફક્ત મેં જેવું પરિણમન ઉત્પન્ન કરીને સુખનો સુખી થયો, એવું પરિણમન કરવાની મારી વાત છે. તે પણ કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના, કેવળ નિષ્કારણ કરુણાથી, તારું દુઃખ જોઈને કરુણા આવવાથી, શું તને દુઃખી દેખીને કરુણા આવવાથી, એ દુઃખનો રસ્તો છોડાવીને સુખનો રસ્તો
આંગળી ચીંધું છું કે આ રસ્તે ચાલ્યો આ તારો માર્ગ અહીં છે, અહીં છે. યત્ર ચૈતન્ય ધાતુ ક્યાં, કે જ્યાં ચેતના માત્ર વસ્તુ સ્વરૂપ છે, શુદ્ધ ચેતના. ક્યાં ક્યાં કઈ બાજુ આવ, કે તું પોતે જ શુદ્ધ ચેતના સ્વરૂપ છો. બસ સ્વયંનો અનુભવ કરવો એ તારો સ્વભાવ છે, તારા સ્વરૂપનો અનુભવ કર. નિરાકુર શાંતિ અને સુખનો અનુભવ તને થશે. કોઈ વચનાથી જ સુખ થશે એમ કે, કેટલું બધું સુખ થશે તને કે તું વર્ણન નહીં કરી શકે, હું તને વચનાથી જ સુખ થશે. અને તું તને સુખ મળ્યું કે ન મળ્યું એ તારે કોઈને પૂછવા જવું પડશે. 206 માં આવશે આપણે, વચનાતીત આનંદ થશે અને તારે કોઈને પૂછવું પડશે નહીં. માન્યાન પ્રાક્ષી, બીજાને પૂછીશ નહીં કે મને સુખ થયું કે ન થયું, કેમ કે તને સુખનો પ્રત્યક્ષ અનુભવ થવાનો છે. કોઈને પૂછવા જવું પડશે નહીં. જ્યાં ચેતના માત્ર વસ્તુનું સ્વરૂપ છે, કેવું છે એ વસ્તુનું સ્વરૂપ, કે શુદ્ધ 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 ચૈતન્ય ધાતુ, યત્ર ચૈતન્ય ધાતુ સર્વથા પ્રકારે સર્વ ઉપાધિથી રહિત છે. કેટલું છે, સર્વથા પ્રકારે સર્વ ઉપાધિથી રહિત છે. જે ઉપાધિમાં તું ઘેરાયેલો છું એમ તને તું અનુભવ કરશ, ત્યારે તે જ કાળે તું સર્વથા સર્વ ઉપાધિથી રહી છો. લેવા કે દેવા કઈ નથી તારે, કલ્પના કરીને દુખી થયો. સર્વથા સર્વ પ્રકારે આ પ્રકારે સર્વ ઉપાધિથી રહી છે. શુદ્ધ શુદ્ધ એમ બે વાર કહીને અત્યંત ગાઢપણું કર્યું છે. વીરજીભાઈ કહેતા, વીરજીભાઈ વકીલ, દૂધમાં પાણી નથી, પોતાના હાથે દૂધ દોવે પડે તો કે તપેલી ધોઈ ત્યારે પાણીથી ધોઈ એ પાણી રહી ગયું છે, એટલું દૂધ તો ભણ્યું કે નહીં. તપેલી ધોઈ
તડકે મૂકી દીધી,
કોરું પડી ગયું વાસણ, પછી એમાં દૂધ દોવે તો એને શંકા પડે. ક્યાં તો શુદ્ધ
કેવું દૂધ છે,
નિર્ભેળ છે, એમાં કઈ રાગ કે બીજું કઈ ભળી શકે એવું નથી. મફતનો ઉપાધિ કરે છે, શેનો ઉપાધિ કરે છે, સાવ મફતનો ઉપાધિ કરે છે. પોતાનું કલ્યાણ કરવા સર્વ પ્રકારે ઉપાધિથી રહી છે. અનંત કાળની ઉપાધિ કરી પાછો, કેટલા કુટુંબોની ઉપાધિ કરી છે અત્યાર સુધીમાં, અનંત ખૂબ ઉપાધિ કરેલી, ખૂબ ઉપાધિ કરેલી. શું મળ્યું એનું, શું હાથમાં આવ્યું, દુઃખી થયો એ વખતે, અને એના ફળ મારી એના ફળ ભોગવે છે. એ વખતે દુઃખી થયો ને એના ફળ હજી ભોગવે છે. હવે તો સમાજ એમ કે છે ઠીક છે, મારું શું થશે એ ભાઈ જેનું
જયારે જીવ સ્વરૂપમાં અનુભવ કરે છે ત્યારે તો નિકાલના વર્તમાન
ભાવ કયો કે અવિનશ્વર પદ કયો એને પામે છે, પામે છે એમ કયો કે અનુભવ કરે છે એમ કયો. પામવું એટલે અનુભવ કરવો, અનુભવ કરવો એટલે અનુભવ પામવો. જેને પોતાના શાશ્વત પદ નો અનુભવ થયો થાય ને ત્યાં ધૂન ચડી જાય. ભાવ વાસન થયા પછી ધૂન ચડે એને, ઓહો આવું સ્વરૂપ છે. પછી એને ધૂન ઉતારવી મુશ્કેલ છે. અનુભવ અનુભવમાં આવે પછી પણ એને થોડુંક તો એમ રહે કે આ ત્રણ રૂપ નો નાથ છું. પછી ઠરે, આસ્તે આસ્તે ઠરે. એક વાર તો અનુમત થઈ જાય કે હું આ કાળ નો બીજો મહાવીર છું, આ કાળના બીજા શ્રીરામ હું છું, 25મો તીર્થંકર પણ હું છું. ઠીક, કેવું જ્ઞાન વર્તે છે એમ પરોક્ષ અનુભવ કરે છે, પરોક્ષ આસ્વાદ કરે છે. જયચંદજી ને લીધું ને, કેવળ જ્ઞાન નો પરોક્ષપણે આસ્વાદ કરે છે. કેવળ જ્ઞાન અમને વર્તે છે એમ જોવે છે. શું અંદરમાં કેવળ જ્ઞાન અમને વર્તે છે એને ઊંપ કેટલી હશે? હે, જુદી દુનિયા છે આખી. એ દુનિયા કોઈ જુદી છે. એવા વિનશ્વર ભાવને પામે છે, સાકારણથી પામે છે કે સરસ ભરત ચેતના સ્વરૂપના ભારથી. શું સાકારણ છે કે ચેતના સ્વરૂપના ભારથી? ચેતના સ્વરૂપનો અનુભવનો ભાર આવ્યો પરિણમનમાં, એટલે અવિનશ્વરપણું છે એની ઉપચડી છે. એટલે કે આ કઈ કહેવા માત્ર નથી, આ કઈ બોલવા માત્ર નથી કે અમે અજર અમર અવિનાશી છીએ. માત્ર શું છે કે સત્ય સ્વરૂપ વસ્તુ છે, સત્ય હકીકત છે, નક્કર હકીકત છે, એનો અનુભવ છે. એ અનુભવ બોલે છે, કેવા માત્ર નથી. બહુ
અધ્યાત્મની પ્રધાનતા ઘણી છે આ ટીકામાં. અધ્યાત્મ પ્રધાનતા ઘણી છે, શું ઘણી જગ્યાએ લખે છે. આ કહેવા માત્ર નથી, આ કહેવા માત્ર નથી, એમ કે કલ્પના કરી લ્યો કે હું ભગવાન છું, કલ્પના કરી લ્યો કે હું જ્ઞાયક છું, શાશ્વત છું, કલ્પના કરી લ્યો શું, અને પછી બોલે જ આપ, એમ નથી કાંઈ. ખરેખર પોતાનું વસ્તુનું સ્વરૂપ એવું છે એને અવલંબીને એ ભાવ આવ્યો છે શું, એટલે અવલંબનમાં અનુભવ ઉત્પન્ન થયો. તો કેવું લખ્યું છે, શા કારણથી અવિનશ્વર ભાવને પામે છે કે ચેતના સ્વરૂપના ભારથી સરસ ભરતો રસ, ચૈતન્યનો રસ અંદર ઉત્પન્ન થઈ ગયો છે પ્રગાઢપણે. શું જે સ્વરૂપનો અવલંબન આવ્યું છે એનો રસનો ભાર છે પરિણમનમાં, ખાલી પરિણમન નથી હળવું એવું, ભર્યું ભર્યું રસથી ભર્યું ભર્યું પરિણમન છે. આ ઘર ભર્યું ભર્યું નથી લાગતું માણસને પોતાનું મકાન, આપણા ઘરે જઈએ તો જાણે ભર્યું ભર્યું લાગે બધું. કોકનું ઘર ગમે એવું હોય તો કાંઈ ભર્યું ભર્યું લાગે નહીં, કેમ કે પોતાપણું છે ને, જે ઘરમાં રહીએ છીએ આ મારું છે એનું પોતાપણું છે, તેને ઘર ભર્યું ભર્યું લાગે. એથી સારા મકાનમાં જાય કોકના એને ભર્યું ભર્યું ન લાગે, હૂંફ ન હોય એને, એને શું પોતાના મકાન કરતા વધારે સારી સગવડ હોય તો કેવું લાગે, રસ આવે ન રસ આવે. જેવો ઘરમાં રસ આવે પોતાના ઘરમાં, એવો પારકાના ઘરમાં રસ આવતો નથી, કેમ કે રસનો ભાર છે એ પરિણમનમાં. એ બધો તો ફૂદગળ રસ, વિકારી રસ, કાલ્પનિક રસ છે. અહીંયા હકીકતે જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પોતે છે એના અનુભવનો રસ ઉત્પન્ન થયો છે. તો એમ કહે છે કે ચેતના સ્વરૂપના ભારથી, અર્થાત કહેવા માત્ર નથી, સત્ય સ્વરૂપ વસ્તુ છે. બહુ નક્કર હકીકત છે. તેથી નિત્ય શાશ્વત છે અને એવું નક્કર વસ્તુનું સ્વરૂપ છે, તેથી તે નિત્ય છે અથવા શાશ્વત છે. શાશ્વતપણાનો આધાર જીવને સર્વભયથી મુક્ત કરે છે. સર્વથી વધુમાં વધુ ભય સંસારી જીવને મૃત્યુનો છે. શેનો?
મૃત્યુનો.
બાકી તો બધા ભય એના પેટામાં આવી જાય છે. જેને મૃત્યુનો ભય નથી એને પછી બીજા નીચેના ભય હોવાનો પ્રશ્ન જ રહેતો નથી. શું જે સિંહ થી ન ડરે એ કઈ ઉંદરડા થી ડરે એમ કે છે. હે, જેનો જેને સિંહ નો ભય ન લાગે એને ઉંદરડો ચૂહો એનો ભય લાગે, ચૂહાનો ન લાગે. જે મૃત્યુ થી ડરતો નથી, નિત્ય શાશ્વત છો એવા સ્વરૂપના અવલંબને એને પછી કોઈ ભય સતાવી શકતો નથી. એને વેદનાનો ભય ન થાય, લૂંટ નો ભય થાય, ચોરી નો ભય થાય, કાંઈ એને ભય થાય. ભાવાર્થ આમ છે કે જેને, એટલે પર્યાયને, મિથ્યા દ્રષ્ટિ જીવ પોતા રૂપ જાણે છે તે તો સર્વ વિનાશિત છે. આ ભય કેમ થાય છે કે વિનાશિક પર્યાયમાં પોતાપણું કર્યું માટે આમ નામ રહેશે કે નહીં રે, પણ એ પોતાપણું કર્યું એ જ ભૂલ છે, એ જ ભયનું કારણ છે. પોતે શાશ્વત છે પછી આ રહેવા નહીં રહેવા સાથે મારે લેવા દેવા નથી. જેનું જેમ થવું હોય તેનું તેમ થા, આ જીવને એની સાથે કાંઈ લેવા દેવા નથી.
ભેદાવ ભેદાવ કોઈ ભી નહીં લેવા.
આવશે ને ગાથા આવશે, છેદાવવા બે દાવવા અન્ય કોઈ લઈ જાવવા પરિગ્રહ રે મારો નથી, કેવી મસ્તીમાં ગાથા આવે છે. લખનાર નીકળી પડ્યા છે જંગલમાં, પછી લખે છે, શંકા ઉઠાડવાની જગ્યા નથી એમ છે. તેથી નિત્ય શાશ્વત છે. ભાવાર્થ આમ છે કે જેને પર્યાયને મિથ્યા દ્રષ્ટિ જીવ પોતા રૂપ જાણે છે તે સર્વ પર્યાયો તો વિનાશિક છે. વિનાશિક છે એટલે તેથી જીવનું સ્વરૂપ નથી, જીવનું સ્વરૂપ નથી, શાશ્વત એવા જીવનું મૂળ સ્વરૂપે નથી. જીવ તો ચેતના માત્ર અવિનાશી છે, તેથી જીવનું સ્વરૂપ તો ચેતના માત્ર અવિનાશી એવું છે. બસ પોતાના શાશ્વત સ્વભાવનો અનુભવ થયો, મુક્ત થઈ ગયો, સર્વ પ્રકારના વિભાવોથી મુક્ત થઈ ગયો, સર્વ પ્રકારના ભયથી ચિંતાથી દુઃખથી મુક્ત થઈ ગયો, કોઈ પ્રકારનું બંધન એને નથી. એ અપ્રતિબંધ વિહારી થયો, બંધન નથી એટલે અપ્રતિબંધ વિહારી થયો. 138 થયો, બહુ સરસ છે કળશ. આચાર્ય મહારાજે પ્રેરણા આપી, શું તું આ બાજુ આવી જા, સંસારનો માર્ગ છોડીને, દુઃખનો માર્ગ છોડીને સુખના માર્ગે આવી જા. બસ અમે સુખના માર્ગે સંચર્યા છે, તું પણ સુખના માર્ગે આવી જા. કોઈને કઈ લેવા દેવાનું આપસમાં છે નહીં, સુખના માર્ગે તું આવી જા. એના ઉપર બીજો કળશ છે 139 માં, કે એકમ એવી તત સ્વાદ્યમ વિપદામ અપદમ પદમ અપદાની એવ ભાસંતે પદાની અન્યાની યત્પુર. અર્થ તત પદમ સ્વાદ્યમ, તત એટલે તે શુદ્ધ ચૈત્ર સ્વરૂપ, મોક્ષના કારણનો નિરંતર અનુભવ કરવો, સ્વાધ્યમ અનુભવ કરવા યોગ્ય તો આ છે. શુદ્ધ ચૈતન્ય નિરાકુળ આનંદમય એવું જે પોતાનું સ્વરૂપ છે, જેનો અનુભવ પ્રદેશે પ્રદેશે અનંત સુખ મળ્યું છે એનો અનુભવ કરો એમ કે છે. શુકરવાને દુખી થાવ છો ભાઈ, કેવું છે તે? કે નિશ્ચયથી ખરેખર, શું કલ્પના નથી આ કઈ, આ કોઈ કલ્પના નથી, ખરેખર સમસ્ત ભેદ વિકલ્પ થી રહિત નિર્વિકલ્પ વસ્તુ માત્ર છે. વસ્તુમાં વિકલ્પ કેવો? વિકલ્પ નિર્વિકલ્પ બી પર્યાય છે. વિકલ્પ નો અભાવ થયો ત્યારે નિર્વિકલ્પ, વસ્તુમાં તો વિકલ્પ નથી પછી નિર્વિકલ્પ શું? પણ નિર્વિકલ્પ અવસ્થા વખતે જે ભાવ છે એ સ્વરૂપ સદ્રશ છે, માટે સ્વરૂપને નિર્વિકલ્પ એવું વિશેષણ લગાડવામાં આવે છે. એક વિશેષણ લગાડ્યું, ખરેખર એ વિશેષણ યોગ્ય નથી. પણ શું કે શક્તિમાં વિકલ્પ કેવી રીતે હોય? એમાં તમે પછી વિશેષણ લગાડો કે આ પીળી છે, આ કેસરી છે, આ નીલી છે,
છો બ્લુ, પણ ટોપકામાં કઈ રંગ છે એને વિશેષણ કે લાગુ પડતા નથી. ખરેખર સમસ્ત ભેદ થી રહિત, વિકલ્પ થી રહિત, એ વિકલ્પ થી રહિત હોવાને કારણે નિર્વિકલ્પ કે છે. શું કેમ કે અંદર તો વિકલ્પ ની જગ્યા નથી, અવકાશ નથી, કોઈ ગુંજાઈશ નથી વિકલ્પ ની. તો મળી કેવું છે કે વિપદામ અપદમ, જે સંસારની જેટલી વિપદા છે ને એનો અપદ છે. ચતુર ગતિ સંસાર સંબંધી નાના પ્રકારના દુઃખ, અનેક પ્રકારના દુઃખ, એ દુઃખના અભાવ સ્વરૂપ વસ્તુ છે. ચાર ગતિનું એક દુઃખની અહીંયા પહોંચ નથી એમ કે છે. ઠીક, વેદના ને પીડા ની પહોંચ છે બિલકુલ નહીં એમ કે છે. વેદના એક બાજુ છે, અંદરમાં જ્ઞાન તત્વ આત્મા ચૈતન્ય નો અનુભવ સુખમય એક બાજુ છે. અનંત સુખ નું ધામ, અનંત સુખ નો પિંડ એક બાજુ છે, એનાથી ભિન્ન સંસાર ને સમસ્ત વિપદા છે એનાથી ભિન્ન છે. સાતમી નરકમાં સમ્યક દ્રષ્ટિ આનંદ નો અનુભવ કરે છે કે નથી કરતો? તો ભિન્ન છે તો અનુભવ કરે, અંદર જો હોય તો અનુભવ ક્યાંથી કરે? જો આત્મામાં એ વેદના હોય તો એનો આનંદ નો અનુભવ થાય ક્યાંથી? દુઃખ નો અનુભવ છોડીને સુખ નો અનુભવ થાય નહી. જ્યાં દુઃખ તો નથી પણ દુઃખની ગંધ પણ નથી, દુઃખનો પડછાયો પડછાય પણ નથી, એવું અનંત સુખમય. શું એવું અનંત સુખમય વસ્તુનું સ્વરૂપ છે તે વિપદાનું અપદ છે. ચાર ગતિના કોઈ દુઃખ ત્યાં પહોંચે એવું નથી. સર્વથા દુઃખથી રહિત થાય અને અનંત સુખ મળે એ ઉપાય કેવો? કે એ ઉપાય પરમ આદરવા લાયક છે. ચતુર્ગતિ સંસાર સંબંધી અનેક પ્રકારના દુઃખોના અભાવ સ્વરૂપ છે. ખરેખર એ ઉપાયનું કોઈ પણ જીવને મૂલ્યાંકન થાય, સાચું ખરેખર મૂલ્યાંકન થાય, તો એ ચતુર્ગતિ સંબંધી ચાર ગતિના બધા પ્રસંગોને ગૌણ કરે કે ન કરે? કેમ કે એ બધા દુઃખના દુઃખદાયક છે. જેટલા સંસારના પ્રસંગો છે એના ઉપર લક્ષ જાય, પોતાપણું કરે તો દુઃખ થાય થાય ને થાય, તો એને ગૌણ કરે કે ન કરે? કે ગૌણ કરે, કરે ને કરે છે. સ્વાભાવિક આવી વસ્તુ છે, કેમ ગૌણ ન કરે? કે ગૌણ કરે જ કરે. ચતુર્ગતિ સંસાર સંબંધી નાના પ્રકારના દુઃખોના ભાવ સ્વરૂપ છે. ભાવાર્થ આમ છે કે આત્મા સુખ સ્વરૂપ છે, આત્મા આનંદ સુખ નું ધામ છે. શું અર્થ કેવી રીતે કર્યો? બહુ સરસ અર્થ કર્યો છે. શું કે ચતુર્ગતિ સંસાર સંબંધી અનેક પ્રકારના દુઃખના અભાવ સ્વરૂપ છે. એ દુઃખનો અભાવ એટલે કે આત્મા આનંદ સુખ નું ધામ છે એમ. એમ અભાવમાંથી સુખ કાઢ્યું કે એ તો આનંદ સુખ સ્વરૂપ છે. સાતા અસાતા કર્મના ઉદયના સંયોગે થાય છે. સાતા કે અસાતા કર્મના ઉદયના સંયોગે થાય છે. જે સુખ દુઃખ થાય છે તે જીવનું સ્વરૂપ બિલકુલ નથી, બિલકુલ નથી એમ કહે છે. કર્મની ઉપાધિ છે, સાતા સાતા લીધું, બીજું નથી લીધું. શું કોને પ્રશ્ન કર્યો હતો? સાતા સાતા પીડાને શું કરવા લ્યો છો? શું બીજા એ સિવાય ટેન્શન નું દુઃખ ઘણું છે એમ કે ટેન્શન નું દુઃખ ઘણું છે, પીડા કરતા તે શું પીડા સહન કરી લે, માણસ ટેન્શન સહન નથી કરતો. દ્રષ્ટાંતમાં વેદના શું કરવા લેવી, ટેન્શન કેમ ન લેવું? શું પ્રશ્ન પૂછ્યો તમે? કરો પણ પ્રશ્ન કરો. હું છે કે ટેન્શનમાં માણસ કાંઈક બીજો રસ્તો ગોતી કાઢે છે. શું ઘણું ટેન્શન હોય ને પછી કંઈક બીજો આધાર ગોતી કાઢે, સંયોગમાં સંયોગમાં કાંઈ નહીં, આમની તો આમ તો છે, આમની તો આમ તો છે. ધણી મરી ગયો તો દીકરો કામ તો મોટો છે, કાલે વારે મોટો થઈ જશે નહીતર. હં, અને પૈસા ખોવાઈ ગયા તો કહેવાય મહેનત કરીને રળી લેશો, નહીતર આપણને હગાવાલા ઘણા છે, કોકને કોકનો આપણને ઓથને આધાર મળી રહેશે, વેવાયેલા બીજા ત્રીજા ઘણા આપણી પડખે છે. કાંઈક ને કાંઈક ટેન્શનમાંથી નીકળવા માટે અવલંબન પકડી લઈએ છે. વેદનાથી ઉપયોગ છૂટી શકતો નથી. સાતા સાતા લીધે શું સુખ દુઃખ નો વિષય ચાલે છે ને, કે આત્મા સુખ સ્વરૂપ છે. તો કે જો આત્મા સુખ સ્વરૂપ છે તો સાતા અસાતા કર્મના ઉદયને સંયોગો થાય છે એનું શું, વેદના થાય છે એનું શું, કે તે જીવનું સ્વરૂપ બિલકુલ નથી. જ્યારે અસાતા ઉત્પન્ન થાય છે એ જ વખતે ભિન્ન એવું સુખ સ્વરૂપ આત્મા છે, અનંત સુખનું ધામ છે. અવલંબન લે એટલી વાર છે, વસ્તુ મોજૂદ છે, પ્રત્યક્ષ મોજૂદ છે, અવલંબન લે એટલી વાર છે બસ. ને એક સેકન્ડમાં વર્તમાન સમયમાં અવલંબન લઈ શકે એમ છે, અવલંબન લેતા વાર લાગે એવું નથી. એ સુખ દુઃખ જીવનું સ્વરૂપ નથી, કર્મની ઉપાધિ છે. મળી કેવું છે, બહુ સરસ વાત લીધી છે. જુઓ કેવું છે કે યત્પુર અન્યની પદાને અપદાની એવ ભાસંતે, ભાસવાનું લીધું છે, ભાસવું એટલે લાગવું, અનુભવ થવો. જે શુદ્ધ સ્વરૂપનો અનુભવ રૂપ આસ્વાદ આવતા ચાર ગતિના પર્યાય રાગ દ્વેષ મોહ સુખ દુઃખ રૂપ ઇત્યાદિ જેટલા અવસ્થા ભેદ છે તે જીવનું સ્વરૂપ નથી, ઉપાધિ રૂપ છે, વિનશ્વર છે, દુઃખ રૂપ છે, એવો સ્વાદ સ્વાનુભવ પ્રત્યક્ષપણે આવે છે. ભાસંતેનો અર્થ આ કર્યો છે કે એવો સ્વાદ સ્વાનુભવ પ્રત્યક્ષપણે આવે છે. શું કે છે અહીંયા, બહુ સરસ ચિત્ર ખેંચ્યું છે અહીંયા, કે જે શુદ્ધ સ્વરૂપનો જ્યારે અનુભવ થાય છે અને આસ્વાદ આનંદનો શાંતિનો સુખનો સ્વાદ આવે છે અંદરમાં વચનાતીત, ત્યારે ચાર ગતિની પર્યાય મોજૂદ છે, મનુષ્યપણું પણ મોજૂદ છે. શું પછી રાગ દ્વેષ મોહનો જે ઉદય પ્રકૃતિનો છે એ મોજૂદ છે, બારમાં અનુકૂળતા પ્રતિકૂળતા જેને સુખ દુઃખ કહે છે એ પણ મોજૂદ છે. એ જેટલા પ્રકારના અવસ્થા ભેદ છે, સંયોગના ભેદ છે, તે કેવી રીતે ભાસે છે? જીવનું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ નથી, હું પ્રત્યક્ષપણે મને મારા અનંત સુખના ધામને અંદરમાં લીન થઈને ડૂબકી મારીને અનુભવું છું. આ બધું બારમાં જે છે મારાથી દૂર છે, એ કાંઈ મારું સ્વરૂપ નથી, બધું મારાથી દૂર છે, આગો 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 છે. શું જુદે જુદું દેખાય છે એમ કહે છે, ભિન્ન ભિન્ન દેખાય છે, અને ભિન્ન છે તો ભિન્ન દેખાય છે. શું એ જીવનું સ્વરૂપ નથી એટલે મારું સ્વરૂપ નથી, એક ઉપાધિનું નિમિત્ત છે. ઉપાધિ રૂપ છે એટલે શું, ઉપાધિ કરું તો ઉપાધિનું નિમિત્ત છે, ન ઉપાધિ કરું તો મારે લેવા દેવા નથી એમ છે. શું એટલે ઉપાધિ રૂપ છે, વિનશ્વર છે, એ બધા આવતા જતા સંયોગો છે, કઈ ટકવા વાળા નથી, ટ્રાફિક છે, ટ્રાફિક હો વિનેશ્વર છે એટલે ટ્રાફિક જેમ આવે જાય એમ આ બધા આવે જાય છે મારી આજુબાજુ, મારે કઈ લેવા દેવા નથી. વિનેશ્વર છે, દુઃખરૂપ છે એટલે દુઃખનો દુઃખનું નિમિત્ત છે, અવલંબન કરવું તો દુઃખનું નિમિત્ત છે. એવો સ્વાદ સ્વાનુભવ પ્રત્યક્ષપણે આવે છે, સ્વરૂપને અનુભવતા અનુભવતા જ્ઞાન થાય છે. આ બધું સ્વરૂપ અનુભવતા આવું જ્ઞાન થાય છે એમ કેવું છે. આને અનુભવ જ્ઞાન કીધું. આ આ તર્ક જ્ઞાન, અનુમાન જ્ઞાન, ન્યાય જ્ઞાન નહીં, આ અનુભવ જ્ઞાન છે,
સ્વાનુભવ
એનો ભાવાર્થ આમ છે કે શુદ્ધ ચિદરૂપ ઉપાદેય છે, મારું અનંત સુખ ધામ જ મને ઉપાદેય છે, અન્ય સમસ્ત બધું મને એ છે. એક મારું સ્વરૂપ ઉપાદેય છે, બાકી આખું જગત મારે એ છે, કોઈની સાથે કાંઈ લેવા દેવા નથી. એ 139 થી 80 સુધી.
દિવાળી દે શ્રી મંદાર ભગવાન નામ.